एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ग्रंथसार, विश्वनी उत्तम आत्मकथाओ अने श्रेष्ठ जीवनचरित्रोनो सार। हवे आपणी भाषामां आ ऑडियो सारांश एकत्र एआईनी मदती तैयार करवामां आव्यो छे। नमस्कार अने स्वागत छे सौनुं। આજે આપણે એક એવી અદ્ભુત સફર પર વાત કરવાના છીએ, એમ કે જે અમેરિકાના ઇતિહાસના એક બહુ કપરા સમયમાં શરૂ થઈ, પણ એને સંઘર્ષ, શિક્ષણ અને દૃઢ નિશ્ચયથી એક નવો રસ્તો બનાવ્યો.
બરાબર, આપણે વાત કરી રહ્યા છીએ બુકર ટી વોશિંગ્ટનની આત્મકથા અપ ફ્રોમ સ્લેવરી વિશે. આ પુસ્તક 1901માં આવ્યું હતું, અને જુઓ, આ ખાલી એક માણસની વાત નથી.
હા, એનાથી ઘણું વધારે છે.
હા, ગુલામી પછીના અમેરિકામાં જે આફ્રિકન અમેરિકનોનો અનુભવ હતો, એમના સંઘર્ષો, એમની આશાઓ, એ બધું આમાં છે, એક દસ્તાવેજ જેવું છે.
અને એ વ્યક્તિ બુકર ટી વોશિંગ્ટન પોતે, એમનો જન્મ તો વર્જિનિયામાં ગુલામીમાં થયેલો, પણ એ આગળ જઈને બન્યા એક મોટા શિક્ષણશાસ્ત્રી, લેખક, સારા વક્તા અને નેતા પણ.
અને એમણે ટસ્કેગી ઇન્સ્ટિટ્યૂટ જેવી સંસ્થા ઊભી કરી, એ પણ એવા સમયે જ્યારે અમેરિકામાં પેલું ગૃહયુદ્ધ પત્યા પછી વંશીય તણાવ ખૂબ હતો.
હા, બહુ જ મુશ્કેલ સમય હતો.
ત્યારે એમણે શ્વેત અને અશ્વેત લોકો વચ્ચે એક સેતુ, એક પુલ બનવાનો પ્રયાસ કર્યો.
એમની આખી જિંદગી જુઓ ને, ગુલામીની સાવ સામાન્ય ઝૂંપડીથી શરૂ કરીને છેક વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ સાથે ભોજન સુધી, એકદમ અમેરિકન સ્વપ્ન જેવું લાગે.
લાગે તો એવું જ, પણ એની પાછળની જે જટિલતાઓ છે, જે સમાધાનો છે, એ પણ એટલા જ સમજવા જેવા છે.
બરાબર, એમની વાત આપણને શીખવે છે કે ભાઈ, ગમે તેવી ખરાબ પરિસ્થિતિ હોય, વ્યવહારુ શિક્ષણ અને ધીરજથી આગળ વધો તો રસ્તો નીકળે છે.
અને આ વિચારોએ અમેરિકામાં પેઢીઓ સુધી વંશીય સંબંધો પર અસર કરી, અને આજે પણ એમના વારસા પર એમ કે ચર્ચા તો ચાલ્યા જ કરે છે.
તો ચાલો આ સફરને આપણે શરૂઆતથી જ જોઈએ. એમનો જન્મ ગુલામીમાં થયો, એ કેવી સ્થિતિ હશે કલ્પના કરવી પણ અઘરી છે.
સાચી વાત છે. એમનો જન્મ 1856ની આસપાસનો ગણાય છે, વર્જિનિયામાં એક વાડી પર, ગુલામીમાં. ચોક્કસ તારીખ તો ખબર નથી, એમના શ્વેત પિતા કોણ હતા એ પણ નથી ખબર.
અને શરૂઆતની એમની દુનિયા કેવી,
એમ સમજો કે એક જ ઓરડાની લાકડાની ઝૂંપડી, નીચે માટીનું ભોંયતળિયું, બારીઓ નહીં, પથારી નહીં, માતા જેન અને બીજા ભાઈ બહેનો સાથે રહેતા. સુવા માટે શું, તો કે ચિંધરાનો ઢગલો.
પુસ્તકમાં એ શારીરિક માર કરતાં વધારે પેલી સતત વંચિતતા અને અપમાનની વાત કરે છે, ખરું ને?
હા, એ જ મુદ્દો છે. શારીરિક માર તો હતો જ, પણ એનાથી વધુ આત્માને કચરી નાખે એવી ગરીબી, અને એમ કે કશું જ ન હોવાનો અહેસાસ, સતત ભૂખ લાગે, પેલા ટાટ જેવા ખરબચડા કપડાં પહેરવાના, અને ગુલામ બાળકોને તો જાણે જાનવર હોય એમ ખાવાનું ફેંકવામાં આવતું, આ બધું એમના મન પર છપાઈ ગયું હતું.
આટલી ભયાનક સ્થિતિમાં પણ એમનામાં બે ઈચ્છાઓ જાગી.
હા, બે તીવ્ર ઈચ્છાઓ. એક તો સ્વતંત્રતાની, જે થોડી અમૂર્ત હતી, પણ બીજી જે વધુ નક્કર હતી, એ હતી ભણવાની ઈચ્છા, શિક્ષણ મેળવવાની.
શિક્ષણ ગુલામીની હાલતમાં એ કેવી રીતે વિચાર્યું હશે એમણે?
એ જોતા કે શ્વેત બાળકો માટેની શાળા હતી ને, એની દિવાલમાં તિરાડ હતી, એમાંથી અંદર જોતા ભણતા છોકરાઓને જોઈને એમને પણ થતું કે મારે ભણવું છે.
અચ્છા,
એમના માટે તો પેલી સ્પેલિંગ બુક, એટલે કે આપણી કક્કા બારખડી જેવી ચોપડી, એ જાણે મુક્તિનું પ્રતીક હતી. એમને એમ કે જો હું આ શીખી લઈશ તો આઝાદ થઈ જઈશ.
અને પછી 1865માં એ દિવસ આવ્યો, મુક્તિ મળી, ઇમેન્સિપેશન, અમેરિકાના ઇતિહાસનો બહુ મોટો દિવસ. પણ એનો અર્થ શું હતો એમના માટે?
કાયદાકીય રીતે તો એ મુક્ત હતા, હવે કોઈના ગુલામ નહોતા, પણ એમ કંઈ બધું સરળ નહોતું. વોશિંગ્ટન લખે છે કે જ્યારે પેલો યુનિયન ઓફિસર આવ્યો ને મુક્તિની જાહેરાત કરી, ત્યારે ઉજવણી જેવું નહોતું.
એમ?
હા, બધા ગંભીર હતા, મનમાં અનિશ્ચિતતા હતી કે ભાઈ હવે આઝાદ તો થયા, પણ જઈશું ક્યાં, કરીશું શું? આ જ સમયે એમને પોતાનું આખું નામ મળ્યું, બુકર ટાલિયાફેરો વોશિંગ્ટન.
અને પછી?
પછી એમનો આખો પરિવાર સેંકડો માઇલ્સ ચાલીને વેસ્ટ વર્જિનિયાના માલ્ડન શહેરમાં ગયો. એક ઔદ્યોગિક શહેર હતું.
અને ત્યાં જઈને 9 વર્ષની ઉંમરે ખાણમાં કામ કરવું પડ્યું. પેલી ભણવાની ઈચ્છાનું શું થયું?
હા, ત્યાં મીઠાની ભઠ્ઠીઓ હતી, કોલસાની ખાણો હતી, એમાં બિચારાને કામે લાગવું પડ્યું, પણ પેલી ભણવાની ભૂખ ગઈ નહોતી. એમના માતા જેન, એમણે ક્યાંકથી એક સ્પેલિંગ બુક લાવી આપી, અને પછી એ રાત્રે ભઠ્ઠીના અજવાળામાં જાતે જ વાંચતા શીખ્યા.
શું વાત છે!
અને ત્યાં જ એમના જીવનમાં એક મહત્વના વ્યક્તિ આવ્યા, શ્રીમતી વિયોલા રફનર. એ ખાણ માલિકના પત્ની હતા. ન્યૂ ઇંગ્લેન્ડના હતા એટલે બહુ જ કડક, સ્વચ્છતા, વ્યવસ્થા, પ્રામાણિકતા આ બધાનો ખૂબ આગ્રહ રાખે.
એમનો પ્રભાવ પડ્યો વોશિંગ્ટન પર
ઘણો. વોશિંગ્ટન એમને પોતાના પહેલા મહાન શિક્ષક માને છે. એમની પાસેથી એ શિસ્ત શીખ્યા, કામમાં ચોકસાઈ રાખતા શીખ્યા, અને નાનું કામ હોય તો પણ એમાં ગર્વ લેવાનું શીખ્યા. આ બધા પાઠ એમના માટે આખી જિંદગી કામ આવ્યા.
આ બધા અનુભવો પછી એમનો શિક્ષણ તરફનો રસ્તો કઈ રીતે ખુલ્યો? હેમ્પટન ઇન્સ્ટિટ્યૂટ સુધી કેવી રીતે પહોંચ્યા?
એમણે ખાણમાં કામ કરતા બે મજૂરોને વાત કરતા સાંભળ્યા. એ લોકો હેમ્પટન ઇન્સ્ટિટ્યૂટની વાત કરતા હતા.
અચ્છા.
આ વર્જિનિયામાં એક ખાસ શાળા હતી અશ્વેત લોકો માટે, અને ત્યાં વ્યવહારુ શિક્ષણ પર ભાર મૂકાતો હતો. બસ એ સાંભળ્યું અને નક્કી કરી લીધું કે મારે ત્યાં જ જવું છે, બીજું કોઈ સપનું નહીં.
અને પછી એ મુસાફરી શરૂ થઈ.
હા, 1872માં. ત્યારે એમની ઉંમર હશે 16 વર્ષની. થોડાક જ પૈસા હતા પાસે, પણ સંકલ્પ મોટો હતો. નીકળી પડ્યા 500 માઇલની મુસાફરી પર.
500 માઇલ 16 વર્ષની ઉંમરે, લગભગ ખાલી હાથે, એ મુસાફરી પોતે જ એક સંઘર્ષ હશે.
ચોક્કસ. ક્યારેક ચાલે, ક્યારેક કોઈ ગાળું મળે તો એમાં લિફ્ટ માંગે, રસ્તામાં નાના મોટા કામ મળે એ કરીને પેટ ભરે. રિચમન્ડ શહેર પહોંચ્યા ને ત્યાં સુધીમાં તો પૈસા સાવ ખલાસ.
પછી શું કર્યું?
એમણે લખ્યું છે કે ઘણી રાતો તો પેલી ફૂટપાથ નીચે લાકડાના પાટિયા હોય ને એના પર સૂઈ ગયા, અને દિવસે પેલું બંદર હોય ને ત્યાં મજૂરી કરે ડોક પર, એમાંથી જે મળે નું ખાય.
અઘરું કહેવાય.
બહુ જ. પણ હિંમત ના હાર્યા, આખરે હેમ્પટન પહોંચ્યા. પણ ત્યારે એમની હાલત કેવી? સાવ ગંદા, થાકેલા, પૈસા તો હતા જ નહીં.
અને ત્યાં જઈને સીધો પ્રવેશ મળી ગયો. પેલી સફાઈ કસોટીવાળી વાત સાચી છે?
હા હા, એ એમના જીવનનો બહુ જ યાદગાર કિસ્સો છે. ત્યાંના મુખ્ય શિક્ષિકા હતા મિસ મેરી એફ મેકી. એમણે વોશિંગ્ટનની હાલત જોઈ એટલે શરૂઆતમાં થોડી શંકા ગઈ.
સ્વાભાવિક છે.
એટલે એમણે વોશિંગ્ટનને એક વર્ગખંડ બતાવ્યો અને કહ્યું કે આ સાફ કરી નાખો. વોશિંગ્ટને આને શું ગણ્યું? પોતાની કાબેલિયત બતાવવાની તક.
બરાબર.
એમણે રૂમ 3 વાર વાળ્યો, 4 વાર ધૂળ સાફ કરી, એક એક ખૂણો બધું જ ચીવટથી સાફ કર્યું. પછી મિસ મેકી આવ્યા. એમણે પોતાનો સફેદ રૂમાલ કાઢ્યો અને ફર્નિચર પર આમ ઘસીને જોયો,
અને
રૂમાલ પર ધૂળનું એક રજકણ પણ ન ચોંટ્યું. ત્યારે મિસ મેકી બોલ્યા, મને લાગે છે કે તમે આ સંસ્થામાં દાખલ થવાને લાયક છો.
વાહ! આ ઘટના ખાલી પ્રવેશ માટે નહોતી, પણ એમના આખા જીવન માટે એક શીખ બની ગઈ હશે.
બિલકુલ. આ પ્રસંગે એમના મનમાં એક વાત બરાબર ઠસાવી દીધી કે કામ ભલે નાનું હોય, પણ જો તમે એને પૂરી લગનથી, શ્રેષ્ઠ રીતે કરો તો એનાથી તમારું ચારિત્ર દેખાય છે, લોકો તમારા પર વિશ્વાસ મૂકે છે.
અને આ જ વિચાર પછી હેમ્પટન અને ટસ્કેગીના શિક્ષણનો પાયો બન્યો વ્યવહારુ કૌશલ્ય અને સારું ચારિત્ર્ય.
એકદમ. હેમ્પટનમાં એમના પર જનરલ સેમ્યુએલ સી આર્મસ્ટ્રોંગનો પણ ઘણો પ્રભાવ પડ્યો. એ સંસ્થાના સ્થાપક હતા અને ઔદ્યોગિક શિક્ષણના હિમાયતી હતા.
ઔદ્યોગિક શિક્ષણ એટલે શું? બરાબર.
જનરલ આર્મસ્ટ્રોંગનું માનવું એવું હતું કે જે લોકો હમણાં જ ગુલામીમાંથી આઝાદ થયા છે એમને ખાલી પુસ્તકોનું જ જ્ઞાન આપીશું તો નહીં ચાલે.
હા, પેટ ભરવાનો સવાલ પણ હોય.
બરાબર. એમને એવા કૌશલ્યો શીખવાવા જોઈએ જેનાથી એ લોકો આર્થિક રીતે પગભર થાય, સમાજમાં માનભર જીવી શકે. એટલે હેમ્પટનમાં ખેતી, સુથારી કામ, લુહારી કામ, ઈંટો બનાવી આવા બધા વ્યવહારુ વિષયો શીખવાડતા.
ભણતરની સાથે સાથે.
હા, શૈક્ષણિક વિષયો તો ખરા જ, પણ ભાર ખાલી નોકરી મેળવવા પર નહોતો. મુખ્ય વાત હતી શ્રમનું ગૌરવ સમજાવવાની. મહેનત કરવામાં કોઈ શરમ નથી, ઉલટાનો એ ગૌરવની વાત છે, એનાથી ચારિત્ર્ય બને છે. વોશિંગ્ટનને આ વિચાર એકદમ અપનાવી લીધો.
હેમ્પટનમાંથી ભણી લીધા પછી એમની સફર ટસ્કેગી સુધી કઈ રીતે પહોંચી?
ગ્રેજ્યુએટ થઈને પહેલાં તો એ પોતાના ગામ માલ્ડેન પાછા ગયા. ત્યાં છોકરાઓને ભણાવવાનું શરૂ કર્યું. દિવસની શાળા, રાતની શાળા, બધું ચલાવતા.
હા.
પછી થોડો સમય વોશિંગ્ટન ડીસીમાં પણ ભણવા ગયા. પણ ત્યાંનું જે એકદમ પુસ્તકીય જ્ઞાન હતું ને, એનાથી એમને નિરાશા થઈ. એમને લાગ્યું કે આ ભણતર લોકોની રોજિંદી જરૂરિયાતોથી સાવ અલગ છે.
એટલે પાછા હેમ્પટન.
હા, પાછા હેમ્પટન ગયા. ત્યાં શિક્ષક તરીકે જોડાયા, પછી પ્રશાસનમાં પણ કામ કર્યું, અને પછી આવ્યો 1881નો એ દિવસ.
એમના જીવનનો સૌથી મોટો વળાંક.
તસ્કેગી ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના.
બરાબર.
અલાબામા રાજ્યની સરકારે ટસ્કેગી શહેરમાં અશ્વેત લોકો માટે એક શાળા ખોલવા $2,000 આપ્યા હતા. પણ હવે એનો પ્રિન્સિપલ કોને બનાવવો?
હા,
એમણે સલાહ માંગી જનરલ આર્મસ્ટ્રોંગની. આર્મસ્ટ્રોંગે કોઈ અનુભવી શ્વેત માણસનું નામ આપવાને બદલે આ 25 વર્ષના યુવાન બુકર ટી વોશિંગ્ટનનું નામ સૂચવ્યું.
ફક્ત 25 વર્ષની ઉંમરે આટલી મોટી જવાબદારી, અને ટસ્કેગીમાં તો શરૂઆત સાવ શૂન્યથી કરવાની હતી ને?
બિલકુલ શૂન્યથી. જ્યારે વોશિંગ્ટન ટસ્કેગી પહોંચ્યા ત્યારે ત્યાં શાળાના નામે કશું જ નહોતું. જમીન નહીં, મકાન નહીં, સાધનો નહીં. સરકારના પૈસા તો ખાલી શિક્ષકોના પગાર માટે હતા.
તો શરૂઆત ક્યાંથી કરી?
એક ચર્ચ પાસે એક ભાંગડી તૂટેલી ઝૂંપડી હતી, ત્યાં વર્ગો શરૂ કર્યા. પણ વોશિંગ્ટન કંઈ હાર માને એવા નહોતા. એમણે તરત જ પેલું હેમ્પ્ટનનું મોડેલ મનમાં રાખ્યું.
એટલે
એમણે એક જૂની સાવ ઉજ્જડ જેવી વાડી ખરીદી, અને પછી વિદ્યાર્થીઓને સાથે રાખીને જ આખું કેમ્પસ બનાવવાનું શરૂ કર્યું.
વિદ્યાર્થીઓ પણ બાંધકામમાં જોડાયા ભણવાની સાથે?
હા, એ જ તો એમની ફિલોસોફી હતી. વિદ્યાર્થીઓ જાતે જ જમીન સાફ કરે, ખેતી કરે, પાક ઉગાડે, અને ઇમારતો બનાવવા માટે ઈંટો પણ જાતે પાડે.
અરે વાહ.
ઈંટો બનાવવાનું કામ બહુ અઘરું હતું. શરૂઆતમાં તો કેટલીય વાર નિષ્ફળ ગયા. એક વખત તો એવો આવ્યો કે ઈંટો પકવવા માટે ભઠ્ઠી સળગાવી હતી, પણ લાકડા ખરીદવાના પૈસા નહોતા.
પછી
ત્યારે વોશિંગ્ટને પોતાની પાસે જે એકમાત્ર કિંમતી વસ્તુ હતી, એમની ઘડિયાળ, એ ગીરવે મૂકી દીધી લાકડા ખરીદવા માટે.
ખરેખર?
હા. આખી પ્રક્રિયા જ ટસ્કીગીનું શિક્ષણ હતી. સખત મહેનત કરો, નિષ્ફળતા મળે તો એમાંથી શીખો, અને પોતાની મહેનતથી કંઈક ઊભું કરો, શૂન્યમાંથી સર્જન.
અને પછી ધીમે ધીમે ટસ્કીગી મોટી સંસ્થા બની. એના માટે પૈસા ભેગા કરવા, ભંડોળ એકઠું કરવું, એ પણ સહેલું નહીં હોય.
જરાય નહીં. પણ વોશિંગ્ટન આમાં પણ માહેર નીકળ્યા. એ બહુ સારા વક્તા હતા, અને ફંડ ભેગું કરવામાં પણ કુશળ હતા. એમણે ઉત્તરના જે મોટા શ્રીમંત ઉદ્યોગપતિઓ હતા ને, જેવા કે એન્ડ્રુ કાર્નેગી, જ્હોન ડી રોકફેલર, એમની પાસેથી $00,00,000નું ભંડોળ મેળવ્યું.
એમની મહેનત અને લગન દેખાઈ આવે છે.
ચોક્કસ. અને ટસ્કીગીનો વિકાસ બહુ ઝડપથી થયો.
અને પછી આવ્યું 1895નું વર્ષ. પેલું પ્રખ્યાત એટલાન્ટા સમાધાન ભાષણ, જેણે એમને રાતોરાત ઓળખ અપાવી, પણ ઘણા વિવાદો પણ ઊભા કર્યા.
હા, એ ભાષણ બહુ જ મહત્વનું અને ચર્ચાસ્પદ રહ્યું. એટલાન્ટામાં એક મોટું પ્રદર્શન હતું, કોટન સ્ટેટ્સ એક્સપોઝિશન. ત્યાં શ્વેત અને અશ્વેત બંને સમુદાયના લોકો મોટી સંખ્યામાં હાજર હતા.
અને ત્યાં વોશિંગ્ટને શું કહ્યું?
એમણે અશ્વેત લોકોને મુખ્યત્વે એવું આહ્વાન કર્યું કે ભાઈ, અત્યારે તાત્કાલિક રાજકીય હક્કો અને સામાજિક સમાનતાની માંગ પર બહુ ભાર ન આપો.
એને બદલે
પોતાના આર્થિક વિકાસ પર ધ્યાન આપો. હા, પોતાના કૌશલ્યો વિકસાવો, આર્થિક રીતે મજબૂત બનો. એમનું એક વાક્ય બહુ પ્રખ્યાત થયું, કેશ ડાઉન યોર બકેટ વે યુ આર, એટલે કે તમારી ડોલ જ્યાં છો ત્યાં જ નાખો. જ્યાં છો ત્યાં જ રહીને ખેતી, વ્યાપાર, ઉદ્યોગમાં આગળ વધો.
અને પેલું બીજું વાક્ય કે સામાજિક રીતે આપણે ભલે 5 આંગળીઓ જેટલા અલગ રહીએ, પણ પ્રગતિ માટે હાથની જેમ એક બનીને કામ કરીએ.
બરાબર. આ ભાષણનો મતલબ ઘણા લોકોએ એવો કાઢ્યો કે વોશિંગ્ટન સમાજમાં જે ભેદભાવ છે, જે અલગતાવાદ છે, એને સ્વીકારવા તૈયાર છે, જો બદલામાં આર્થિક તકો મળતી હોય તો.
આની પ્રતિક્રિયા શું આવી?
શ્વેત સમુદાયમાં તો આ ભાષણના બહુ વખાણ થયા. વોશિંગ્ટન રાતોરાત આફ્રિકન અમેરિકનોના મુખ્ય નેતા અને પ્રવક્તા તરીકે ઉભરી આવ્યા. પણ
અશ્વેત સમુદાયમાં ટીકા થઈ.
હા, ઘણા અશ્વેત બૌદ્ધિકો અને નેતાઓ, ખાસ કરીને WEB ડુબોઇઝ, એમણે આની સખત ટીકા કરી. એમને લાગ્યું કે વોશિંગ્ટન નાગરિક અધિકારો અને સમાનતા માટેની લડાઈને કમઝોર બનાવી રહ્યા છે.
એટલે એમનો જે અભિગમ હતો એ કદાચ એ સમયની જે કડવી વાસ્તવિકતા હતી એમાંથી નીકળેલો એક વ્યવહારુ રસ્તો હતો. પણ એની ટીકા પણ થઈ. આ જ એમના વારસાની જટિલતા છે.
ચોક્કસ. એ સમયે જિમ ક્રોનો યુગ હતો, એટલે કે દક્ષિણના રાજ્યોમાં કાયદાથી જ અશ્વેતો સાથે ભેદભાવ થતો હતો. હિંસા પણ સામાન્ય હતી.
હા, બહુ ખરાબ માહોલ હતો.
આવા માહોલમાં વોશિંગ્ટનને લાગ્યું કે સીધો ટકરાવ કરવાથી કદાચ ફાયદો નહીં થાય, એક નુકસાન વધુ થશે. એના કરતાં જો આર્થિક રીતે સક્ષમ બનીએ, ભણી ગણીને યોગ્યતા સાબિત કરીએ, તો લાંબા ગાળે સમાનતા મળશે. આ એક જાતીય સમાધાન નીતિ હતી જે વિવાદાસ્પદ રહી.
આટલી મોટી સફર, આટલા મોટા નિર્ણયો, આ બધા પાછળ એમનું મૂળભૂત દર્શન શું હતું? કયા મૂલ્યો એમને ચલાવી રહ્યા હતા?
મુખ્ય સિદ્ધાંતો પેલો વ્યવહારુ શિક્ષણ અને ઔદ્યોગિક શિક્ષણનો જ, જેનાથી આર્થિક આત્મનિર્ભરતા મળે. બીજું જે આપણે આગળ વાત કરી, શ્રમનું ગૌરવ.
હા, કે કોઈ કામ નાનું નથી.
બરાબર. એ માનતા કે ગુલામીએ લોકોને મહેનતથી નફરત કરતા શીખવાયા છે, પણ સ્વતંત્રતા ટકાવવી હોય તો મહેનતને ગૌરવ આપવું પડશે. ખેતર ખેડવું એટલું જ ગૌરવપૂર્ણ છે જેટલું કવિતા લખવી.
અને ત્રીજું?
અને ત્રીજું, ક્રમિક પ્રગતિમાં વિશ્વાસ. એમને એમ હતું કે સમાજમાં બદલાવ રાતોરાત નહીં આવે, ધીરે ધીરે આવશે, ધીરજ રાખવી પડશે. જો આર્થિક સ્થિતિ સુધરશે તો પછી સામાજિક અને રાજકીય અધિકારો પણ મળશે.
આ બધા વિચારો પાછળ એમની મુખ્ય પ્રેરણા શું ગણી શકાય?
મને લાગે છે કે સૌથી મોટી પ્રેરણા તો શિક્ષણની શક્તિમાં એમનો પોતાનો અંગત અનુભવ હતો. એમને પોતે જોયું હતું ને કે જ્ઞાન કેવી રીતે માણસને ગુલામીની ઊંડી ખાઈમાંથી બહાર કાઢીને માન સન્માન સુધી પહોંચાડી શકે છે.
હા, પોતાનો અનુભવ જ સૌથી મોટો પુરાવો હતો.
એટલે બીજા લોકો માટે પણ આવી તકો ઊભી કરવી એ એમના જીવનનું જાણે મિશન બની ગયું. અને સાથે સાથે એમને એવી આશા પણ હતી કે કદાચ આ રીતે વંશીય સંવાદિતા સ્થાપી શકાય.
મતલબ કે જો બંને સમુદાયો આર્થિક રીતે એકબીજા પર આધાર રાખતા થાય તો કદાચ ભેદભાવ ઓછો થાય.
હા, કંઈક એવું જ. એ માનતા હતા કે જો બંને સાથે મળીને કામ કરશે તો પરસ્પર લાભ થશે અને ધીમે ધીમે સંબંધો સુધરશે.
અને મુશ્કેલીઓનો સામનો કરવાની એમની રીત પણ અલગ હતી. ટીકાઓ થાય તો પણ મોટે ભાગે શાંત રહેતા.
હા, એમનામાં એક ગજબની આવડત હતી. અવરોધો આવે ને તો એને તકમાં ફેરવી નાખવાની, ભેદભાવ સામે કડવાશ રાખવાને બદલે એ પડકારોનો ઉપયોગ સીડી તરીકે કરતા.
બહુ વ્યૂહાત્મક રીતે વિચારતા હતા.
હા, લાંબા ગાળાનું વિચારતા, ધીરજ રાખતા. પેલા ડુબોઈસ જેવા મોટા ટીકાકારો સામે પણ એ સીધા જાહેર ઝઘડામાં નહોતા પડતા. એ માનતા કે મારું કામ જ બોલશે.
જો આપણે એમના જીવનના ત્રણ સૌથી મહત્વના વળાંક, એવી ઘટનાઓ જેણે બધું બદલી નાખ્યું, એ તારવવી હોય તો કઈ ગણાય? આપણે અમુકની વાત તો કરી છે.
હા, મને લાગે છે કે ત્રણ ઘટનાઓ મુખ્ય છે. પહેલી તો ચોક્કસપણે પેલી હેમ્પટન ઇન્સ્ટિટ્યૂટની સફાઈ કસોટી.
હા, એ તો ખરી જ.
એ ખાલી નોકરી મેળવવાની વાત નહોતી, એ પોતાની યોગ્યતા, પોતાનું ચારિત્ર્ય સાબિત કરવાની ક્ષણ હતી. એણે એમના મનમાં ઠસાવી દીધું કે ભાઈ, તમારા કામની ગુણવત્તા જ તમારી સાચી ઓળખ છે. અને આ જ સિદ્ધાંત પછી ટસ્કેગીનો પાયો બન્યો.
બીજો વળાંક કયો ગણીશું?
બીજો, ટસ્કેગી શરૂ કરવાનું આમંત્રણ મળ્યું એ, અને ત્યાં જઈને સાવ શૂન્યમાંથી એક આખી સંસ્થા ઊભી કરવાનો જે પડકાર એમણે ઝીલ્યો એ.
હા, એ બહુ મોટી વાત હતી.
બિલકુલ. અજાણી જગ્યાએ જવું, કશું જ હાથમાં ન હોય છતાં હિંમત ન હારવી, અને વિદ્યાર્થીઓને સાથે રાખીને જાત મહેનતથી આખું કેમ્પસ બનાવવું, એમની હિંમત એમની દુરંદેશી બતાવે છે. પેલી ઘડિયાળ ગીરવે મૂકવાની વાત ભલે નાની લાગે, પણ એ પ્રતિકાત્મક રીતે બહુ મોટી છે.
સાચી વાત. એણે શિક્ષણનો અર્થ જ બદલી નાખ્યો. ખાલી માહિતી લેવી નહીં, પણ કંઈક બનાવવું.
બરાબર. શિક્ષણ એટલે સર્જનની પ્રક્રિયા. અને ત્રીજો વળાંક, જેણે એમને દેશભરમાં ઓળખ આપી પણ સાથે વિવાદો પણ લાવ્યો, પેલું એટલાન્ટા સમાધાન ભાષણ.
નિશંકપણે એ 1895નું ભાષણ એમના જીવન માટે અને અમેરિકાના ઇતિહાસ માટે પણ બહુ નિર્ણાયક રહ્યું.
હા, એનાથી એ અશ્વેત સમુદાયના સૌથી પ્રભાવશાળી નેતા બની ગયા. શ્વેત નેતાઓ અને પૈસાદાર લોકો સાથે એમના સંબંધો મજબૂત થયા. ટસ્કેગી માટે ભંડોળના દરવાજા ખુલી ગયા.
પણ સાથે સાથે
એ જ ભાષણે આફ્રિકન અમેરિકન સમુદાયમાં એક ઊંડો વૈચારિક મતભેદ ઊભો કર્યો કે ભાઈ, સમાનતા મેળવવાનો સાચો રસ્તો કયો, સીધો સંઘર્ષ કે આર્થિક વિકાસ પર ધ્યાન? એ ચર્ચા લાંબો સમય ચાલી.
આખી વાત સાંભળીને એવું લાગે છે કે વોશિંગ્ટનની આ કહાણી ખાલી ઇતિહાસનો એક પાઠ નથી, એમાંથી આજના સમયમાં પણ આપણે ઘણું શીખી શકીએ છીએ. શું માનવીય પાઠ મળે છે આપણને?
ઘણું બધું શીખવા મળે છે. પહેલું તો એ કે માણસની અંદર જે શક્તિ રહેલી છે એને અદ્ભુત છે. તમે વિચારો, ગુલામી જેવી ભયાનક સ્થિતિમાંથી કોઈ વ્યક્તિ બહાર આવે અને આખી દુનિયામાં નામ કમાય, એ જ બહુ મોટી પ્રેરણા છે.
હા, એ તો છે જ. બીજું,
શિક્ષણની તાકાત. ભણતર કેવી રીતે વ્યક્તિને અને આખા સમુદાયને બંધનોમાંથી આઝાદી અપાવી શકે છે એનું આનાથી સારું ઉદાહરણ કયું હોય?
એ વાત પણ બહુ ગમી.
ચોક્કસ. એમનું જીવન એ જ બતાવે છે કે ભાઈ, લાગ્યા રહો, મહેનત કરતા રહો તો ધ્યેય સુધી પહોંચાય જ છે. અને હા, પેલી સફાઈ કસોટીવાળો બોધ કે કામ ગમે તેવું હોય એમાં તમારું શ્રેષ્ઠ આપો, એનાથી તમારું મૂલ્ય વધે છે, નવી તકો ખુલે છે. અને છેલ્લે એમનો જે સમાધાનનો અભિગમ હતો એ આપણને વિચારવા મજબૂર કરે છે કે ક્યારેક લાંબા ગાળાના ફાયદા માટે ટૂંકા ગાળાનું સમાધાન કરવું કેટલું યોગ્ય છે, કેટલું જરૂરી છે, અને એના પરિણામ શું આવી શકે. આ સવાલો આજે પણ એટલા જ મહત્વના છે.
ખરેખર એમની વાર્તા આજે પણ ખૂબ જ પ્રાસંગિક લાગે છે, ખાસ કરીને જ્યારે આપણે શિક્ષણમાં અસમાનતા, સમાજમાં ભાગલા, આર્થિક પડકારો આ બધું જોઈએ છે ત્યારે.
હા, એમનો સંઘર્ષ, એમની વ્યૂહરચના એ આપણને પ્રેરણા પણ આપે છે અને વિચારવા માટે મુદ્દા પણ આપે છે.
અવરોધોનો સામનો કઈ રીતે કરવો, પોતાના ધ્યેયને વળગી રહીને કઈ રીતે જીવવું એ બધું શીખવે છે.
બિલકુલ.
તો આખી સરસ ચર્ચા પછી જો આપણે ત્રણ મુખ્ય તારણો કાઢવા હોય, એક ભાવનાત્મક, એક બૌદ્ધિક અને એક સાર્વત્રિક, તો એ કયા હોઈ શકે?
ભાવનાત્મક રીતે મને લાગે છે કે સૌથી વધુ સ્પર્શી જાય એવી વાત છે પેલી જ્ઞાન માટેની અતૂટ તરસ અને આશાની શક્તિ.
હા, એ શરૂઆતની વાત.
હા, ગુલામીની એ નિરાશામાં પણ ભણવાની લગન, હેમ્પટન સુધીની પેલી અઘરી મુસાફરી, એ બધું શું બતાવે છે? એ બતાવે છે કે આશા હોય ને તો માણસ વર્ષો સુધી સંઘર્ષ કરી શકે છે, પ્રયત્ન ચાલુ રાખી શકે છે. આશા ખરેખર ચમત્કાર કરી શકે છે.
બરાબર. અને બૌદ્ધિક દ્રષ્ટિએ શું શીખવા મળે?
બૌદ્ધિક રીતે જોઈએ તો વોશિંગ્ટનનું જીવન આપણને એ શીખવે છે કે સામાજિક પરિવર્તન લાવવું એ કેટલું જટિલ અને વ્યૂહાત્મક કામ છે.
સીધું સાધું નથી હોતું.
ના, એમનો જે રસ્તો હતો, આર્થિક વિકાસ પર ભાર, સમાધાનનો માર્ગ, એ કદાચ સંપૂર્ણ નહોતો, વિવાદાસ્પદ પણ રહ્યો, પણ એ સમયના જે અત્યંત ખરાબ અને હિંસક સંજોગો હતા એમાં પ્રગતિ કરવા માટે એમણે ગણતરીપૂર્વક લીધેલું એ પગલું હતું.
હા, એ સમયની વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને.
બરાબર. એ બતાવે છે કે સામાજિક ન્યાય મેળવવાના રસ્તા હંમેશા સીધા નથી હોતા, ક્યારેક જે તે સમયની સ્થિતિ અને શક્તિના સમીકરણો જોઈને ચાલવું પડે છે.
અને છેલ્લે એક સાર્વત્રિક પાઠ જે આપણે સૌ આપણા જીવનમાં અપનાવી શકીએ.
સાર્વત્રિક પાઠ એ છે કે તમે જે પણ કામ કરો, નાનું કે મોટું, એમાં તમારે શ્રેષ્ઠતા બતાવો. એક એવી ભાષા છે જે દરેક જણ સમજે છે.
પેલો હેમ્પટનનો સિદ્ધાર્થ.
હા, એ જ, કે તમારા કામની ગુણવત્તા જ તમારી યોગ્યતાનો સૌથી મોટો પુરાવો છે. આનાથી તમે મુશ્કેલીઓ પાર કરી શકો છો, લોકોનો આદર મેળવી શકો છો. આ એક સનાતન નિયમ જેવું છે. અથવા એમના જ શબ્દો જો યાદ કરીએ તો, સફળતા એનાથી નથી મપાતી કે તમે જીવનમાં કેટલા ઊંચા પદ પર પહોંચ્યા. સફળતા તો એનાથી મપાય છે કે સફળ થવાના પ્રયાસમાં તમે કેટલા અવરોધો ઓળંગ્યા. આ વિચાર કોઈપણ માણસ કોઈપણ સમયે અપનાવી શકે છે.
ખૂબ જ સરસ રીતે આખી વાતનું સમાપન કર્યું. બુકર ટી વોશિંગ્ટનની જીવનકથા ખરેખર આપણને પ્રેરણા પણ આપે છે અને ઊંડાણપૂર્વક વિચારતા પણ કરી મૂકે છે. આ સંવાદ અહીં પૂરો થાય છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.